ફિલિપીઓને પાઉલ પ્રેરિતનો પત્ર તેનો પહેલો અધ્યાય અને 19મી કલમ થી તે 26મી કલમ સુધી. ફિલિપીયન્સ ચેપ્ટર 1 રીડિંગ વર્સિસ 19-26. મારા બાઇબલ પ્રમાણે પૃષ્ઠ નંબર 195. ફિલિપી 1:19-26. કેમ કે તમારી પ્રાર્થનાથી તથા ખ્રિસ્તના આત્માની સહાયથી એ મારા તારણને સારો ઉપયોગી થઈ પડશે એ હું જાણું છું. એ પ્રમાણે મારી આકાંક્ષા તથા આશા છે કે હું કોઈ પણ વાતમાં શરમાઈશ નહીં, પણ પૂરી હિંમતથી હંમેશ મુજબ હમણાં પણ ગમે તો જીવનથી કે ગમે તો મરણથી મારા શરીર દ્વારા ખ્રિસ્તના મહિમાની વૃદ્ધિ કરવામાં આવે. કેમ કે મને જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ છે. પણ દેહમાં જીવવું એ જો મારા કામનું ફળ હોય તો મારે શું પસંદ કરવું તે હું જાણતો નથી. કેમ કે આ બે વચ્ચે હું ગૂંચવણમાં છું. દેહમાંથી નીકળવાની તથા ખ્રિસ્તની સાથે રહેવાની મારી ઈચ્છા છે, કેમ કે તે ઘણે દરેજે વધારે સારું છે. પણ મારે દેહમાં રહેવું તમારી ખાતર વધારે અગત્યનું છે. મને ભરોસો હોવાથી હું જાણું છું કે હું રહેવાનો અને તમારા વિશ્વાસની વૃદ્ધિ તથા આનંદને સારું હું તમ સર્વની સાથે રહેવાનો, જેથી તમારી પાસે મારા ફરીથી આવવાથી મારા વિશેનો તમારો આનંદ ખ્રિસ્ત ઈસુમાં ઘણો વધી જાય. ઈશ્વર પિતા, આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો. આમેન. અત્યારનો જે સમય છે તો હું આદિ સાહેબને સોંપું છું કે પ્રભુના વચનો આપણે આગળ લાવશે.
પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ કે અમને જે ધનની આશા આપી છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ફરીથી પાછા આવશે અને જેઓ તેના પર વિશ્વાસ કરે છે તેઓ તેની સાથે સંગતમાં અને તેની સાથેના સંબંધમાં એ જોડાઈ જશે. અને પ્રભુ, અમે અમારા ઉદ્ધારના જેને અમે વિશ્વાસની આંખોથી જોઈએ છીએ તેને અમે રૂબરૂ જોઈશું, એ આશાના માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુજી, તમને ધન્યવાદ આપીએ છીએ કે તમે ફરીથી પાછા આવી રહ્યા છો. અને અમારી પ્રાર્થના છે કે આજે તમારા વચનની મારફતે અમને પ્રભુજી જીવનની એક નવી દિશા પૂરી પાડો, અમારા દ્રષ્ટિકોણ તમે બદલો અને પ્રભુ અમે જે તમે ઈચ્છા રાખો છો તેવું જીવીએ તેવું તમે થવા દો. હે યહોવા, તમે બોલો, અમે સાંભળવા અને આધીન થવા તૈયાર છીએ. ઈસુ પ્રભુની મારફતે અમારી પ્રાર્થનાનો સ્વીકાર કરો. આમેન. પ્લીઝ બેસી જશો. ફિલિપીઓને પત્ર તેનો પહેલો અધ્યાયમાં આપણે બહુ જ મહત્વના વિષય પર અભ્યાસ કરવા માંગીએ છીએ. તમારામાંથી ઘણા બધા વ્યક્તિઓએ ગ્રીક વોરેનનું પુસ્તક ધ પર્પસ જીવન લાઈફ એ વાંચ્યું હશે, અભ્યાસ કર્યો હશે. એ પુસ્તકનો લેખક એવું કહે છે કે લાઈફ વિધાઉટ પર્પસ ઇઝ મિનિંગલેસ, ફ્યુટાઇલ એન્ડ એબ્સર્ડ. હેતુ વગરનું જીવન એ વ્યર્થ છે, નકામું છે અને એ પવનમાં બાચકા ભરવા સમાન છે. પણ જ્યારે તમારા જીવનનો હેતુ હોય તો તમને પૃથ્વી પરના ગમે તેવી મુશ્કેલીઓ, તકલીફો અને પરીક્ષણો અને કસોટીઓ અને ગમે તેવા ખરાબ સમયનો પણ તમે સામનો કરી શકો છો. જો તમારી પાસે જીવનનો હેતુ હોય, મતલબ હોય, તો ગમે તેવી મુશ્કેલીઓ તમારા જીવન પર પડે એનો તમે સામનો કરી શકો છો. કારણ કે તમારા જીવનનો હેતુ તમને એ મુશ્કેલીઓનો સામનો કરવા માટે એ તમને અંદરથી પ્રેરણા આપે છે. આંતરિક રીતે બળવાન કરે છે, અંદર થી તમને બળ આપે છે, આંતરિક રીતે તમને સામર્થ્ય આપે છે. એટલા માટે એ લેખકે બહુ જ અદભુત પુસ્તક લખ્યું છે કે હેતુપૂર્વક નું જીવનની વાત છે, આપણા જીવનની મહત્વકાંક્ષાની વાત છે. અને એ વિશે પ્રભુના વચનની અંદર સંત પાઉલના જીવનમાંથી આપણે અભ્યાસ કરવા માંગીએ છીએ. આ દુનિયાની અંદર ઘણા બધા તત્વજ્ઞાનીઓ, મહાન પુરુષો અને બુદ્ધિશાળી માણસો થઈ ગયા, પણ એમાંના કોઈ માણસે એવા પ્રકારનું વાક્ય કહ્યું નથી કે મરવું એ લાભ છે. દુનિયાની અંદર એક જ માણસે એ પ્રમાણે આખી દુનિયાની આગળ રજૂઆત કરી કે મરણ એ લાભ છે, મરવું એ લાભ છે. અને જે માણસે એ વાક્ય આપણી આગળ રજૂ કર્યું છે, એ માણસના જીવનની તપાસ કરવી, એ માણસના જીવનની મહત્વકાંક્ષા વિશે અભ્યાસ કરો, એ માણસના જીવનની દ્રષ્ટિકોણ અને એને જીવનનું પરસેપ્શન એનો અભ્યાસ કરવો બહુ જરૂરી છે. અને આજે આપણે સંત પાઉલના જીવનમાંથી એ જે વાક્ય કહ્યું, મારે મરવું તે લાભ છે. હવે આ એમાં સમયમાં જે વાક્ય સંત પાઉલે કહ્યું કે આ જે રોમના જેલની અંદર, કેદખાનાની અંદર સંત પાઉલ એને પૂરવામાં આવ્યો છે સાંકળોથી, બેડીઓથી, અને એને બંધનની અંદર છે, અને એની ઉપર મુકદ્દમો ચાલવાનો છે, કેસ ચાલવાનો છે. અને સંત પાઉલ એ કેસની અંદર જે વસ્તુ એ જોઈ રહ્યા છે કે શક્યતા એવી રહેલી છે કે એ કેસ એની પર ચાલે, એને દોષિત ઠરાવવામાં આવે, એને ગુનેગાર ઠરાવવામાં આવે, અને સંત પાઉલને ગુનેગાર ઠરાવીને છેવટે એને દેહાંત દંડની શિક્ષા આપવામાં આવે, મરણની શિક્ષા ફરમાવવામાં આવે. એટલા માટે એવા સંદર્ભની અંદર આ વાક્ય લખવામાં આવ્યું છે કે જ્યારે સંત પાઉલ એ બંધનોમાં હતા. તમે ફિલિપીઓના પત્ર ઘરે જઈને વાંચશો, દાખલા તરીકે 14મી કલમ, પહેલો અધ્યાય 14મી કલમ, અને પ્રભુ મારા ઘણા ખરા ભાઈઓ મારા બંધનોથી, અને એ બાબત સંત પાઉલ અને 16મી કલમ, પહેલા તો મારા બંધનમાં, અને એ બાબત આપણને જણાવે છે કે ફિલિપીની મંડળીને જ્યારે સંત પાઉલ પત્ર લખે છે ત્યારે સંત પાઉલ એના જીવનની અંદર એ મરણનો ખ્યાલ એને આવે છે. એને એવું લાગે છે કે શક્યતા એવી રહેલી છે કે તેને દેહાંત દંડની શિક્ષા આપવામાં આવે, અને એટલા માટે એ પોતાના મરણને એ આગળ એની દ્રષ્ટિ આગળ એની આગળ મરણનું ચિત્ર આવે છે. અને માટે એ મરણના વિશે વિચાર કરે છે ત્યારે એને બહુ જ અદભુત વાત કરી. એ કહે છે કે મરણ એ લાભ છે, મરણ એ હિતકારક છે, મરણ એ કલ્યાણકારી છે, મરણ એ ફાયદાકારક છે, મરણ એ એવી બાબત છે કે જે આપણે કશું મેળવવાની બાબત છે, મરણ એ લાભ છે. તો પ્રશ્ન એ થાય છે કે આપણે જે દ્રષ્ટિકોણમાં અને જે રીતે ઉછર્યા છે, મોટા થયા છે, જે સાંસારિક વિચારધારા આપણામાં પ્રવર્તે છે, આજુબાજુની જે વિચારધારા છે કે મરણ એ ખોવાની બાબત છે, મરણ એ ગુમાવવાની બાબત છે, મરણ એ નુકસાનકારક બાબત છે, મરણ એ લાભકારક હોઈ શકે નહીં, મરણથી તો આપણે ગુમાવીએ છીએ, આપણે નુકસાન થાય છે, આપણે સઘળું આ પૃથ્વી પર જે મેળવ્યું છે, આપણે જે કઈ મહેનત કરી છે, જે કઈ પરિશ્રમ કર્યો છે, જે ઉજાગરા વેઠ્યા છે, જે ચારે તરફ આપણે જેની પાછળ દોટ મૂકીએ છીએ મેળવવાના માટે, એ જે બધું મેળવ્યું એ તો મરણથી આપણે ગુમાવીએ છીએ. તો મરણ તો ગુમાવવાની બાબત છે, મરણ કેવી રીતે લાભકારક હોય શકે, કેવી રીતે ફાયદાકારક, કયા દ્રષ્ટિકોણથી સંત પાઉલ કહે છે મરવું તે લાભ છે. અને આજે હું તમને એ વિષય ઉપર પ્રભુના વચનના આધારે એ શીખવવા માંગુ છું. અને આપણે એ બાબત યાદ રાખવાની જરૂર છે વાલા ભાઈ બહેનો, જો તમારે ખરેખર જીવન જીવવું છે, ખરેખર જીવન જીવવું છે, તો સંત પાઉલની માફક આપણે મરણનો ખ્યાલ, મરણનો વિચાર એ દરરોજ કરવો જોઈએ. અને સંત પાઉલના પત્રોની અંદર આપણે જયારે વાંચીએ છીએ ત્યારે આપણને એ સંત પાઉલ એના દૈનિક જીવનની અંદર હંમેશા એ મરણનો ખ્યાલ અને મરણનો વિચાર એ કરતો હતો. આપણે સામાન્ય રીતે મરણનો વિચાર એ મરણ કોઈકની દફન ક્રિયા સમયે મરણ પ્રસંગે કબ્રસ્તાનના જગ્યાએ કોફિન બોક્સ વખતે આપણે સામાન્ય રીતે મરણ વિશે વિચાર કરીએ છીએ. અને જ્યારે કોઈક માણસની દફન ક્રિયા આપણે અટેન્ડ કરીએ છીએ ત્યારે જે બાબત આપણને મરણ પ્રસંગે જે બાબત આપણે વિચારીએ છીએ, હું તમને કેટલીક બાબતો કહેવા માંગુ છું. મરણના પ્રસંગે કોઈકની દફન ક્રિયા સમયે આપણે જે બાબતોનો વિચાર કરીએ છીએ તે એ સમયે આપણને એવું લાગે છે કે મરણ સમયે જીવનનું મૂલ્ય આપણને સમજાય છે. જીવન કેટલું મૂલ્યવાન છે, કેટલું મહત્વનું છે, જીવવું એ કેટલું મહત્વનું છે. કોઈકની દફન ક્રિયા સમયે આપણને મરણ પ્રસંગે જીવનનું મૂલ્ય અને મહત્વ સમજાય છે. વળી મરણ પ્રસંગે આપણે સામાન્ય રીતે ઈશ્વર વિશે વિચાર કરીએ છીએ, સ્વર્ગ વિશે વિચાર કરીએ છીએ, અનંતકાળના જીવન વિશે વિચાર કરીએ છીએ. આ જીવન ઉપરના પૃથ્વી પરના ભૌતિક માનવ, એ ભૌતિક માનવની વ્યક્ત અને જગતની ભ્રામક વિચારધારાને એ આપણને મહત્વ સમજવા પડે છે. આ જગતની સંપત્તિ અને સ્થાન અને માન અને મોગો એ બધું મરણના પ્રસંગે આપણને એવું લાગે છે કે આપણે કહીએ છીએ કે બધાનું કોઈ મૂલ્ય નથી, મહત્વ નથી. મરણ પ્રસંગે આપણે એ વિચારીએ છીએ કે આ જગતનું સઘળું જે દેખાય છે, જે આંખોથી દેખાય છે, દ્રષ્ટિથી દેખાય છે, જેને જે સંપત્તિ છે ને સ્થાન છે ને સુંદરતા છે, એ સઘળું મરણ પ્રસંગે આપણને એમ લાગે છે કે એનો કોઈ અર્થ નથી, એ વ્યર્થતા છે, એ નકામી બાબત છે. ક્યારે આપણને એવું થાય છે? કોઈકની દફન ક્રિયા સમયે, કોઈકની મરણ પ્રસંગે આપણે હાજર રહે ત્યારે આપણે વિચારો એ બધી બાબતો પર જાય છે. સંત પાઉલ કહે છે કે એ પોતાના જીવનની અંદર એ બાબતોની વાત કરે છે અને મરણના પ્રસંગે દાખલા તરીકે આવતીકાલે કે આવતા અઠવાડિયે ધારો કે કોઈક આપણને કહે કે તમારું મરણ થવાનું છે, તો ચોક્કસ આપણી અગ્રીમતાઓ બદલાઈ જશે, આપણી વિચાર દ્રષ્ટિ બદલાઈ જશે. અને જે બાબત હલકી છે, નકામી છે, વ્યર્થ છે, નજીવી છે, જેનું કોઈ મૂલ્ય નથી, એના વિશે આપણે નહીં વિચારીએ. જે સમયે આપણને ખબર પડે કે આવતીકાલે મારું મરણ થવાનું છે, એ સમયે મારી આ સમગ્ર અગ્રીમતાઓ બદલાઈ જશે. બધી જ મારી જેને પ્રાયોરિટી હું કહું છું એ પ્રાયોરિટી બદલાઈ જશે. અને સંત પાઉલ બીજો કરંથી ચોથો ધ્યાન, દસમી કલમ બીજો કરંથી પાંચમો ધ્યાન, છઠ્ઠી કલમ વગેરે જગ્યાએ સંત પાઉલ વારંવાર એ કહે છે એ મરણનો ખ્યાલ રાખીને એ કહે છે કે દરરોજ અમે ઈસુનું મરણ ઉચકીને ચાલીએ છીએ, દરરોજ. અને બહુ જ મહત્વનું છે વાલાઓ, આપણા જીવનની અંદર મરણનો ખ્યાલ. એટલા માટે સંત પાઉલનું જીવન ધન્ય બની ગયું. કેમ ધન્ય બની ગયું? કારણ કે તે દરરોજ મરણનો વિચાર કરતો હતો. જે માણસ દરરોજ મરણનો વિચાર કરે છે એ માણસનું વર્તમાન જીવન એ વધારે ધન્ય, આશીર્વાદિત, અર્થપૂર્ણ, ઉપયોગી, હેતુપૂર્વકનું બને છે. જે માણસ દરરોજ મરણનો ખ્યાલ કરે છે એ માણસના માટે એનું પૃથ્વી પરનું જીવન વધારે હેતુપૂર્વકનું બને છે, કારણ કે તે દરરોજ મરણ વિશે વિચાર કરે છે. આપણને પ્રશ્ન એ થાય કે શું પાઉલ એ નિરાશાવાદી વ્યક્તિ હતો? શું પાઉલ એ જીવનથી થાકી ગયો હતો, કંટાળી ગયો હતો? આ જીવન એને ભારરૂપ લાગતું હતું, બોજારૂપ લાગતું હતું? શું એને કોઈ એવા પ્રકારની બીમારી પડી ગઈ, આવી ગઈ હતી કે જેથી એ મરણના વિશે વિચાર કરે છે? અરે, આ પૃથ્વી પર આપણે જે જીવન આપ્યું છે, જીવન માણવાનું છે, ત્યારે સંત પાઉલ એ મરણનો વિચાર કરે છે. એટલે આપણને ઘણી બધી વાર એવું થાય કે સંત પાઉલ એ કદાચ એને જીવન બોજારૂપ લાગતું હશે, જીવન એ કંટાળરૂપ લાગતું હશે, જીવન એ બહુ જ ભારરૂપ લાગતું હશે, અને જીવનથી નાસીપાસ થઈ ગયા હશે, નિરાશ થઈ ગયા હશે અને હતાશ થઈ ગયા હશે, એટલા માટે તે મરણના વિશે વિચાર કરે છે. ના બોલો, અને વાત 100% સાચી છે. હું તમને બે વખત એ વાક્ય બોલીશ. એ તો એ છે કે જયારે હું મરણનો વિચાર દરરોજ કરું છું ત્યારે મને જીવન એ વધારે જીવવા યોગ્ય લાગે છે, એનું મૂલ્ય હું સમજું છું, અર્થપૂર્ણ, હેતુપૂર્વક અને ઉપયોગી જીવન હું ત્યારે જીવું છું કે જયારે હું દરરોજ મરણના ખ્યાલ કરું છું. ત્યારે મારી અગ્રીમતાઓ, હું જેને સૌથી મૂલ્યવાન સમજું છું, સૌથી મહત્વની બાબત સમજું છું, એ મને વ્યવસ્થિત થાય છે. હું કોને અગ્રીમતાઓ આપું છું? એટલા માટે સંત પાઉલ કહે છે કે મરણ એ લાભ છે. કઈ દ્રષ્ટિકોણથી મરણ લાભ છે? મરણ લાભ છે એટલે શું? એ બાબત પ્રભુના વચનમાં આપણે જોવા માંગીએ છીએ. મરણ ફાયદાકારક, લાભકારક. સંત પાઉલ કહે છે કે મરણ લાભકારક છે. હવે જે ફિલિપીનો પત્ર પહેલો અધ્યાય 12મી કલમથી તમે આગળ વાંચો તો સંત પાઉલ પોતાની મહત્વકાંક્ષા વિશે એ જણાવે છે, એના જીવનની મહત્વકાંક્ષા વિશે. એ કહે છે કે મારા જીવનની અંદર એક મહત્વકાંક્ષા છે કે મારા શરીર દ્વારા ખ્રિસ્તના મહિમાની વૃદ્ધિ થાય, અને એ વિશે સંત પાઉલે વાત કરી છે. અને એ વાત કરતા કરતા સંત પાઉલ કહે છે હું બહુ ગૂંચવણમાં પડી ગયો છું, હું બહુ સંકોચમાં આવીને પડ્યો છું, મને સમજણ પડતી નથી, મને કઈ ખબર પડતી નથી, અને મને એવું લાગે છે કે મારે શું પસંદ કરવું એ હું નક્કી કરી શકતો નથી. અને એ પોતાના હૃદયની મહત્વકાંક્ષા, હૃદયની ઈચ્છાઓ, આકાંક્ષાઓ અને આશાઓ વ્યક્ત કરે છે. સંત પાઉલ જે ગૂંચવણમાં છે, જે સંઘર્ષ કરી રહ્યો છે, અને એ જે બે બાબતોનો સંઘર્ષ કરે છે તેનું વર્ણન ફિલિપીના પત્રમાં લખવામાં આવ્યું છે. અને તે જે ફિલિપીના પત્રમાં જે વર્ણન કરવામાં આવ્યું છે તેમાં આપણને જોતા કેટલીક બાબતો એ માલુમ પડે છે કે કેટલાક વ્યક્તિઓ એવા પ્રકારના લોકો હતા કે જે લોકોએ સંત પાઉલને જીવનની અંદર ઘણી બધી મુશ્કેલીઓ આપી હતી, ઘણી બધી એમની મહત્વ સંત પાઉલને ઈર્ષા ઉત્પન્ન થાય. સંત પાઉલના એ હરીફો હતા, સ્પર્ધકો હતા. સંત પાઉલના માટે તેમણે હંમેશા મુશ્કેલી ઊભી કરી, એટલા માટે તેઓ સંત પાઉલને નુકસાન થાય એ માટે તેઓ સુવાર્તા પ્રચાર કરતા હતા. સંત પાઉલનું જે પદ છે, જે સ્થાન છે, જે પ્રેરિતપણું છે, સંત પાઉલનું જે માન છે, એ સંત પાઉલનું અપમાન થાય એ માટે તેઓ સુવાર્તા પ્રચાર કરતા હતા. એમની સુવાર્તા પ્રચાર કરવાનો હેતુ એ હતો કે એ સુવાર્તા પ્રચાર કરવાથી એમને કંઈક ફાયદો થતો હતો, એમને કંઈક મળતું હતું ઈશ્વરના વચનોનો ઉપદેશ કરવાથી, શિક્ષણ આપવાથી, અને એનાથી એમને કંઈક આર્થિક ફાયદો થતો હતો. એ લોકો એ માટે તેઓ સુવાર્તા પ્રચાર કરતા હતા. અને તે કહીને સંત પાઉલની અંદર ઈર્ષાના દેખાવ ઉત્પન્ન થાય. આ લોકો મહત્વકાંક્ષી હતા, એમને સુવાર્તા પ્રચાર કરવાનો હેતુ આર્થિક રીતે કઈ ફાયદો થાય, લાભ થાય. અને એ સંત પાઉલને નુકસાન કરવાના હેતુથી એ સુવાર્તા પ્રચાર કરતા હતા. તમે આખો અધ્યાય તમે વાંચશો તો દાખલા તરીકે 15મી કલમ, કેટલાક તો અદેખાય તથા વિરોધથી સુવાર્તા પ્રચાર કરે. અને એ સંત પાઉલ જ્યારે એ બધી બાબતો વિશે વિચાર કરે છે ત્યારે એ સંત પાઉલ એના જીવનનો આપણને બહુ જ અદભુત બાબત જાણવા મળે છે કે સંત પાઉલનું જીવનની કેન્દ્ર સ્થાને શું હતું. વાલા એ બહુ જ મહત્વનું છે. લાઈફ સેન્ટર જેને કહેવામાં આવે છે. આપણે આગળ વધીશું. પણ સંત પાઉલ 22મી કલમમાં કહે છે કે મારે દેહમાં જીવવું કે દેહમાંથી નીકળી જવું, એ બે બાબતો વિશે ગૂંચવણમાં છે. દેહમાં જીવવું કે દેહમાંથી નીકળી જવું, દેહમાં રહેવું કે દેહમાંથી નીકળી જવું, એના વિશે સંત પાઉલ એક ગૂંચવણમાં છે. અને એ સંદર્ભની અંદર સંત પાઉલ કહે છે કે મરણ એ લાભ છે. મરણ એ લાભ છે, ફાયદાકારક છે, હિતકારક છે. કઈ રીતે? તો જેમ તમે પ્રભુના વચન ધ્યાનથી વાંચો અને પ્રભુના વચનનો બરાબર અભ્યાસ કરો તો સંત પાઉલ કહે છે કે મરણ એ લાભ છે. એની બાબત સંત પાઉલે આપણને બહુ સ્પષ્ટ અહીંયા રજૂઆતો કરી છે. કેમ લાભ છે? તો પહેલી બાબત સંત પાઉલ કહે છે મરણ એટલા માટે લાભ છે કે મરણ દ્વારા જે બાબત આપણને જોવા મળે છે તે કે સંત પાઉલે એ અહીંયા જણાવ્યું કે જ્યારે આ દેહમાંથી હું નીકળી જાઉં છું, દેહમાંથી રહેવાની મારી ઈચ્છા નથી, ત્યારે જે બાબત બને છે તે કે એ તરત જ ઈશ્વરની સમક્ષતામાં જાય છે, દેવની સાથે રહેવાનું. જો તમે ત્યાં વાંચો ખ્રિસ્તની સાથે રહેવાની મારી ઈચ્છા, તો સંત પાઉલ કહે છે કે મરણ એટલા માટે એ લાભકારક છે કારણ કે મરણ દ્વારા જે બાબતને ઘટના બને છે તે કે જેના માટે આપણે અહીંયા ભેગા મળીએ છીએ, આરાધના કરીએ છીએ, વર્ષોથી આપણે સ્તુતિ આરાધના કરીએ છીએ, જેની સાથે રહેવાની આપણને ઈચ્છા છે, જે ઈચ્છા પ્રભુના ઘરની અંદર મજબૂત થાય છે, પ્રભુના ઘરમાંથી બહાર ગયા પછી એ ઈચ્છા લોપ થઈ જાય છે, અદ્રશ્ય થઈ જાય છે, નબળી પડી જાય છે, આપણે એ ઈચ્છા મરી પરવાડે છે, પાછા પ્રભુના ઘરમાં આવીને ઈચ્છા મજબૂત થાય છે ખ્રિસ્તની સાથે રહેવાની. સંત પાઉલ કહે છે કે મારે દેહમાંથી નીકળી જવાની એટલા માટે ઈચ્છા છે કે એનાથી મને સીધું ખ્રિસ્તની સાથે રહેવાની એ એ તક મળે છે. ખ્રિસ્તની સાથે એ રહેવાની એની ઈચ્છા છે. દેહમાંથી નીકળી જાઓ એટલે કૃષ્ણની સાથે રૂબરૂ આંખોથી એની હજુરમાં એ રહેવાનું. અને એ તો આપણા જીવનનો મતલબ છે, એ તો આપણા જીવનનો હેતુ છે. આ પૃથ્વી પર આપણા જીવનનો હેતુ એ છે કે ખ્રિસ્તની સાથે આપણે રહીએ વિશ્વાસની આંખો દ્વારા. પણ જયારે દેહમાંથી નીકળી જાઉં છું ત્યારે વિશ્વાસની આંખો નહીં, પણ મારી દૈહિક આંખો દ્વારા હું ઈશ્વરની સાથે છું. એટલા માટે કોઈક માણસે બહુ સરસ કહ્યું છે કે જયારે આપણે પૃથ્વી પર હોઈએ છીએ ત્યારે દેવ આપણી સાથે છે, અને જયારે આપણે મરણ પામીએ છીએ ત્યારે આપણે દેવની સાથે એની સાથે સંગત. અને માટે સંત પાઉલ કહે છે મરણ એ લાભ છે, મરણ એ લાભ છે. વાલાઓ ખરા આધ્યાત્મિક ને આત્મિક માણસો એ છે કે જેમના હૃદયની અંદર એક તીવ્ર ઈચ્છા ખ્રિસ્તની સાથે રહેવાની. હું ઘણી બધી વાર પ્રભુના વચનમાંથી સંદેશ આપતા જણાવું છું, અને મારું જીવનનો એ પણ મતલબ ને હેતુ છે. જયારે મૂસાને પ્રભુએ એ પ્રમાણે કહ્યું કે હું મારો દૂત મોકલીશ, ને મૂસાએ પ્રભુને પ્રાર્થના કરી કે પ્રભુ જો તારી સમક્ષતા મારી સાથે ના આવતી હોય તો તું મને કનાન દેશમાં ના લઈ જા. કનાન દેશ ફળદ્રુપ દેશ, કનાન દેશ દૂધમદની રેલછેલ વાળો દેશ, ભરપૂરીપણાનો દેશ, આશીર્વાદિત દેશ, સમૃદ્ધ દેશ, સંપત્તિનો દેશ, સોના રૂપાની ખેણો વાળો દેશ, મહાન આધ્યાત્મિક માણસો એ છે કે પ્રભુ તારી હાજરી મારી સાથે ના આવતી હોય તો મારે કનાન પણ કોઈ મતલબ નથી, કનાન નો પણ કોઈ મતલબ નથી. એ કરી આધ્યાત્મિક થશે. ઈશ્વર તારી સમક્ષ મારી સાથે ના આવે તો તું અમને અહીંથી આગળ ના લઈ જા, અમને કનાન દેશમાં ના લઈ જા. પ્રભુ હું જંગલમાં રહીને પણ જો તારી હાજરી અનુભવતો હોઉં તો મને જંગલ એ વધારે આશીર્વાદિત છે, અને કનાન દેશ જો તારી હાજરી નો અનુભવ નથી કરતો તો મારા માટે કનાન દેશ પણ એનો કોઈ અર્થ નથી, સ્વર્ગ નો પણ અર્થ નથી, સોના રૂપાના રસ્તા હોય તો પણ મને કોઈ અર્થ નથી. એ તો વાલા આધ્યાત્મિકતા છે, એ દ્રષ્ટિકોણ, એ મૂલ્ય, એ મહત્વકાંક્ષા, એ પ્રાયોરિટી, એ આંખોથી આપણે સમજવાની જરૂર છે, મનની અંદર ઠસાવવાની જરૂર છે. મારા મનની અંદર એ ઠસી જવું જોઈએ કે મારા દેવની સાથેની સંગત બીજા બધી બાબતો કરતા એ મૂલ્યવાન છે. અને મરણ શું છે કે હું દૈહિક રીતે શારીરિક રીતે મારા દેવની સાથે સીધો સંગત થાય છે. અને સંત પાઉલે જે કહ્યું છે તે પ્રમાણે કે હમણાં તો આપણે ઝાંખું ઝાંખું જોઈએ છે, આપણને જયારે બહુ બધું ઝાંખું ઝાંખું દેખાય છે, પણ જયારે આપણે ઈશ્વરની સમક્ષતામાં જઈશું ત્યારે આપણને બધું સ્પષ્ટ દેખાશે. એટલા માટે મરણ એ લાભકારક છે, મરણ એ લાભકારક છે, કારણ કે મરણ એ ખ્રિસ્તને પાઉલની પાસે અને પાઉલને ખ્રિસ્તની પાસે લાવે છે. માટે પાઉલ કહે છે કે મરણ એ લાભકારક છે. ઘણી બધી બાબતો પ્રભુના વચનમાંથી આપણે અભ્યાસ કરી શકીએ. પ્રશ્ન એ છે મરણ કોના માટે લાભકારક છે, બહુ જ મહત્વનો પ્રશ્ન છે. મરણ કોના માટે લાભકારક છે, કોના માટે ફાયદાકારક છે, કોના માટે હિતકારક છે, કોના માટે કશુંક મેળવવાની બાબત છે, અને જે મેળવે છે તે શું મેળવે છે? ખ્રિસ્તને મેળવે છે. મરણ દેહમાંથી નીકળી જવું એટલે ખ્રિસ્તને પ્રાપ્ત કરવું, અને તો સૌથી મોટામાં મોટી આપણે મેળવીએ છીએ. ઓકે, તો મરણ કોના માટે લાભકારક છે? તો પ્રભુના વચનની અંદર સંત પાઉલ કહે છે જેના માટે જીવવું તે ખ્રિસ્ત છે તેના માટે જ મરણ તે લાભ છે. જેના જીવનના કેન્દ્ર સ્થાનની અંદર ખ્રિસ્ત છે, જેનું જીવવું તે ખ્રિસ્ત છે, એના માટે મરવું લાભ છે. એટલા માટે સંત પાઉલે બહુ જ અદભુત બાબત ત્યાં આપણને જણાવી છે કે એ કહે છે કે મારા હૃદયની અંદર તીવ્ર ઈચ્છા છે, હું સંકોચમાં આવી ગયો છું, ગૂંચવણમાં પડી ગયો છું, ડાયલેમામાં છું, મને સમજણ પડતી નથી કે આ દેહમાંથી નીકળી જાઉં, જો હું દેહમાંથી નીકળી જાઉં છું તો વ્યક્તિગત મને ફાયદો છે, વ્યક્તિગત ફાયદો મને એ છે, લાભ એ છે કે હું ખ્રિસ્તની સાથે છું અને ખ્રિસ્ત અને હું અમે બંને સાથે સંગત થાય છે રૂબરૂ. પણ બીજી જે પણ પાઉલ ઈચ્છા વ્યક્ત કરે છે કે મારે જીવવાની પણ ઈચ્છા છે, તમારી સાથે પણ રહેવાની ઈચ્છા છે. એટલા માટે સંત પાઉલની વચ્ચે એ બે આ સંઘર્ષ આપણને જોવા મળે છે, ગૂંચવામાં છે. એક તરફ એની ઈચ્છા છે ફિલિપીની મંડળીના લોકોની સાથે રહેવાની, બીજી તરફ એની ઈચ્છા છે કે ખ્રિસ્તની સાથે રહેવાની. આ દેહમાંથી નીકળી જવાની ઈચ્છા થાય છે અને દેહમાંથી નીકળીને એ ખ્રિસ્તની સાથે સંગત કરવાની, અને બીજી તરફ એ જ્યારે ફિલિપીની મંડળી જોવે છે, એની જરૂરિયાતો જોવે છે અને ફિલિપીની મંડળીના લોકોના વિશે વિચાર કરે છે, ત્યારે એના હૃદયની ઈચ્છા એવી થાય છે કે હું ફિલિપીની મંડળીના લોકોની સાથે દેહમાં રહેવાની ઈચ્છા. આ ખરા આત્મિક માણસની આ સંઘર્ષ છે. જો આપણા જીવનમાં સંઘર્ષ ના થતો હોય તો આપણે આત્મિક છે કે નહીં મોટો પ્રશ્ન. જે ખરો આત્મિક માણસ છે તેને જીવનની અંદર ભારે સંઘર્ષ થાય છે, વાસ્તવિક સંઘર્ષ, હકીકતમાં સંઘર્ષ, હકીકતમાં એને ગુચવાડો ઉત્પન્ન થાય છે. પ્રભુ શું કરું, મારી ઈચ્છા છે. બીજી પણ ઈચ્છા એ જણાવે છે કે હું એ મારું જીવવું તે ખ્રિસ્ત છે. હવે પ્રશ્ન એ છે, જીવવું તે ખ્રિસ્ત, આ કોન્ટેક્સ્ટ ની અંદર હું તમને જણાવીશ, ઘણા બધા અર્થ થાય. આ કોન્ટેક્સ્ટ ફિલિપીઓના મંડળીના સંદર્ભમાં હું તમને જીવવું તે ખ્રિસ્ત. તો મેં તમને જણાવ્યું કે મરવું તે લાભ એ લોકોના માટે છે કે જેના માટે જીવવું તે ખ્રિસ્ત છે. જીવવું તે ખ્રિસ્ત છે. થોડા વખત પહેલા સોનિયા ગાંધી જયારે વડાપ્રધાન બનવાના માટે એમની પર દબાણ કરવામાં આવ્યું અને એમને બહુ જ આગ્રહ કરવામાં આવ્યો, એમને ચારે તરફથી કહેવામાં આવ્યું કે તમે આ દેશના ભારત દેશના વડાપ્રધાન બનો, અને એમની પર ચારે તરફ દબાણ હતું, ત્યારે સોનિયા ગાંધીએ એ વડાપ્રધાન ન બનવાનું નક્કી કર્યું. અને એમણે શું કહ્યું, એ કહે છે, ધ્યાનથી સાંભળજો, એ કહે છે, કોંગ્રેસ ઇઝ માય લાઈફ, મારે જીવવું તે કોંગ્રેસ છે. આ વાક્ય શબ્દો આવેલા, એ ભાષા જે બોલે હું તમને કહું છું, કોંગ્રેસ ઇઝ માય લાઈફ એન્ડ આઈ વિલ કન્ટિન્યુ ટુ વર્ક ફોર કોંગ્રેસ. કોંગ્રેસ મારું જીવન છે અને જ્યાં સુધી હું આ પૃથ્વી પર જીવીશ ત્યાં સુધી કોંગ્રેસના માટે જીવન જીવીશ. સંત પાઉલ કહે છે, ખ્રિસ્ત મારું જીવન છે, અને તેના માટે ખ્રિસ્ત મારું જીવન છે એ બહુ જ મહત્વનો વિષય છે. અને સંત પાઉલના જીવનની અંદર તમે વિચાર કર્યો કે ખ્રિસ્ત એનું જીવન, જે ખ્રિસ્તને તે ખતમ કરી નાખવાના માટે, નાશ કરવાના માટે, ખ્રિસ્તી મંડળીનો નાશ કરવાના માટે, ખ્રિસ્તનું નામ ને નાબૂદ કરવાના માટે, અને ખ્રિસ્તનું નામ એ સાંભળીને એના રૂવાડા ખડા થઈ જાય, ખ્રિસ્તનું નામ સાંભળે અને એને ક્રોધને આવેશ આવે, ખ્રિસ્તનું નામ સાંભળે અને ખ્રિસ્ત નામને ગમે તે રીતે ખલાસ કરી નાખું, ખતમ કરી નાખું, એ એના જીવનનો મતલબ હતો. પણ અત્યારે તો એના જીવનની અંદર દમસના રોડનો અનુભવ થયો, એ દમસના રોડ ઉપર ખ્રિસ્તનો ભેટો થયો, અને એ ખ્રિસ્તનો ભેટાએ ભેટો એ એના જીવનનો મહત્વાકાંક્ષા બદલી નાખી. જે નામને તે ખતમ કરવા માંગતો હતો એ વિશે કહે છે કે ખ્રિસ્ત મારું જીવન. એટલા માટે પહેલી બાબત એ, જ્યાં સુધી દમસ્કના રોડનો અનુભવ થતો નથી, જ્યાં સુધી વ્યક્તિગત રીતે મને ખ્રિસ્ત મળતા નથી, ભેટો થતો નથી, વ્યક્તિગત મુલાકાત થતી નથી, જ્યાં સુધી મને એ જીવન રૂપાંતરનો અનુભવ થતો નથી, ત્યાં સુધી કદી મારા માટે ખ્રિસ્ત એ જીવન હોઈ શકે નહીં. ત્યાં સુધી કદી મારા માટે ખ્રિસ્ત જીવન હોઈ શકે નહીં. ખ્રિસ્ત જીવન છે એક શરૂઆત થવી જોઈએ. કેટલાક માણસો સંત પાઉલને એ નુકસાન થાય તે માટે સુવાર્તા પ્રચાર કરતા હતા, પણ સંત પાઉલ કહે છે એનું જે જીવન, એ વ્યક્તિઓ જે હતા એ વ્યક્તિઓ સ્વ કેન્દ્રિત હતા, પોતા કેન્દ્રિત હતા, પોતાને પદ ને પોતાનું સ્થાન ને પોતાને માન અને પોતાની ઇજ્જત ને પોતાની આબરુ અને પોતાની સાખ વધે એ માટે સંત પાઉલને નુકસાન થાય અને સંત પાઉલને પણ એ અપમાન થાય એ રીતે સુવાર્તા પ્રચાર કરતા હતા. એ લોકો સ્વ કેન્દ્રિત હતા, એ લોકોના માટે જીવવું તે હું છું. પણ સંત પાઉલ કહે છે મારે જીવવું તે ખ્રિસ્ત છે. ઘણા બધા વ્યક્તિઓના માટે જીવવું તે તમે ખાલી જગ્યા પૂરી દેજો, મારે જીવવું તે ખાલી જગ્યા. કેટલાક વ્યક્તિઓના માટે મારે જીવવું તે કારકિર્દી છે, આખું જીવન કારકિર્દી બનાવવાની પાછળ, એના સિવાય એમને કશું જ દેખાતું, તેઓ આંધળા થઈ ગયા છે, તેઓ ગાંડા થઈ ગયા છે. એકમાત્ર એમના જીવનનો મતલબ, એકમાત્ર જીવનનો હેતુ, એકમાત્ર જીવનની મહત્વાકાંક્ષા કારકિર્દી, મારે જીવવું તે કારકિર્દી, અને મરવું તે નુકસાન, મરવું તે ખોવાની બાબત, મરવું તે ગુમાવાની બાબત. જે માણસના જીવનની જીવવું તે કારકિર્દી છે એ માણસના માટે મરવું તે ગુમાવાની બાબત છે. નુકસાન છે. કેટલાક વ્યક્તિ એવું કહે છે કે મારા જીવન જીવવું તે મનોરંજન, સવારથી ઉઠીને રાત્રે ઊંઘી જાય ત્યાં સુધી પાર્ટીઓ અને મનોરંજન અને હસા હસી ને આનંદ ને પ્રમોદ અને મનોરંજન કરવાનું, એ લોકોના માટે જીવવું તે મનોરંજન છે. કેટલાક વ્યક્તિઓના માટે જીવવું તે ધન દોલત અને સંપત્તિ, એ સિવાય કશું જ દેખાતું નથી. એમની આંખો એટલી આદરી થઈ ગઈ છે કે એમને સંપત્તિ ને ધન ને દોલત સિવાય એમને બીજું કશું જ દેખાતું નથી. જીવવું તે ધન ને દોલત છે અને મરવું તે નુકસાન છે, મરવું તે કશું ગુમાવાની બાબત છે. કેટલાક વ્યક્તિઓના માટે જીવવું તે શારીરિક ચુસ્તા સ્વસ્થ રહેવું, તંદુરસ્ત રહેવું, હંમેશા શરીરને સુસ્તીમાં વ્યવસ્થિત રાખવું અને વિકાસ સાથે જીવન જીવવું, સારી કસરત કરવી, ડાયટિંગ કરવું, દોડધામ કરવી, શરીર તંદુરસ્ત રાખવું, સશક્ત રાખવું, મજબૂત રાખવું, હંમેશા જુવાન રહેવું, કશું ખોટું નથી. પણ એ લોકો એવું માને છે કે જીવવું એ શરીર છે, શરીર તંદુરસ્તી અને શરીર સુખાકારી રહે, શરીરની અંદર કોઈ રોગ ના આવે, હંમેશા આનંદિત રહે, શરીર તંદુરસ્ત રહે, શારીરિક રીતે સ્વસ્થતા, તેના માટે જીવવું તે શારીરિક સ્વસ્થતા છે. હું શું કહી રહ્યો છું તમને સમજાવીશ, હું શું બોલી રહ્યો છું તમને સમજાવીશ. કેટલાક વ્યક્તિના માટે જીવવું તે કોમ્પ્યુટર ને ટીવી, આખી દુનિયામાં જે થવું એ થાય એમના માટે જીવવું તે કોમ્પ્યુટર ને ટીવી. કેટલાક વ્યક્તિઓના માટે જીવવું તે સામાજિક સંબંધો સાચવી રાખવા, દુનિયાનું જે થવું હોય થાય મારે તો સામાજિક સંબંધો સાચવી રાખવા. કેટલાક વ્યક્તિઓના માટે જીવવું તે સ્થાન ને દરજ્જો ને હોદ્દા, એના સિવાય એમને કોઈ મતલબ નથી. કેટલાક વ્યક્તિઓના માટે જીવવું તે કુટુંબ છે, કેટલાક વ્યક્તિઓના માટે જીવવું તે પત્ની ને બાળકો છે, કેટલાક વ્યક્તિઓના માટે જીવવું તે રમતગમત છે, કેટલાક વ્યક્તિઓના માટે જીવવું તે નોકરી છે, કેટલાક વ્યક્તિઓના માટે જીવવું તે હું છું, હું કેન્દ્રિત, સ્વ કેન્દ્રિત. આ જે બધા લોકો છે એ લોકોના માટે જીવવું તે જો આ હોય તો મરવું તે શું છે, નુકસાન. ઈશ્વરે તમને અને મને બૌદ્ધિક બનાવ્યા છે, તાર્કિક બનાવ્યા છે. ઈશ્વરે મને રીઝન આપ્યું છે, રાશનલ બીંગ છું. અને જો છેવટ જીવનના અંતે હું બધું જ ગુમાવવાનો હોય તો મૂર્ખ છું. દાવો કરું છું બુદ્ધિશાળીનો, જાહેર કરું છું કે હું જ્ઞાની છું, પણ જો જીવનના અંતે ને મરણના અંતે હું બધું જ ગુમાવવાનો હોય અને વાસ્તવિકતા હોય તો પછી તો હું મૂર્ખ છું. હું જાણું છું કે બધું જ ગુમાવવાનો છું, છતાંય મારે જીવવું તે આ બધી બાબતો કરું છું. માટે સંત પાઉલ કહે છે મારે જીવવું તે ખ્રિસ્ત છે. ખ્રિસ્ત કેન્દ્રિત જીવનની વાત સંત પાઉલે કરી. વાલા ભાઈ બહેનો અદભુત છે, આઈ ટેલ યુ. અમારા જીવનના અનુભવમાંથી અને ઘણા વર્ષોની ખ્રિસ્તી જીવનની આ જે મારી યાત્રા છે એના અનુભવમાંથી હું જે વસ્તુ કહી રહ્યો છું તે એ ઈશ્વરના વચન આધારે છે. જીવવું તે ખ્રિસ્ત, ખ્રિસ્ત કેન્દ્રિત જીવન એ શ્રેષ્ઠ મહત્વાકાંક્ષા છે. ખ્રિસ્ત કેન્દ્રિત જીવન એ શ્રેષ્ઠ મહત્વાકાંક્ષા. તો ખ્રિસ્ત કેન્દ્રિત જીવન એ સંત પાઉલ કહે છે મારે જીવવું તે ખ્રિસ્ત, એનો અર્થ શું થાય આ કોન્ટેક્સ્ટની અંદર? તો પહેલી બાબત, જીવવું તે ખ્રિસ્ત. સંત પાઉલ કહે છે મારે દેહમાં રહેવાની બહુ જ ઈચ્છા છે, 24મી કલમ, પણ મારે દેહમાં રહેવું તમારી ખાતર વધારે ગત્યનું છે. એ શું કહે છે? એ જે એકચ્યુઅલી તમે જો ભાષા જાણતા હોય તો ટ્રિપલેટ એડજેક્ટિવ વાપરે છે, ત્રણ એડજેક્ટિવ સાથે વાપરે છે. 23મી કલમ, કેમ કે તે ઘણે દરજ્જે વધારે સારું છે, ઘણે દરજ્જે એટલું બધું સારું છે કે મારે દેહમાંથી નીકળી જવાની ઈચ્છા છે. ઈચ્છા દેહમાંથી નીકળી જવાની છે, કારણ કે સીધો રૂબરૂ મારા દેવની સાથે સંગત, જેને જોવાની છે હાથ, જેને મળવાની, જેની સાથે સંગત કરવાની, રૂબરૂ મારા પ્રભુ કેવો હશે તો જોવાની હાથ ઈચ્છા છે. એ કહ્યો છે દેહમાંથી નીકળી જવાની સિદ્ધ ત્યાં, પણ પછી શું કહ્યો છે કે મારે દેહમાં રહેવું તમારી ખાતર, તમારી ખાતર. તો સૌથી પ્રથમ જીવવું તે ખ્રિસ્ત એટલે ફિલિપીઓની મંડળીની ખાતર જીવવું. પહેલી બાબત, ફિલિપીની મંડળીના લોકોના માટે જીવવું, ફિલિપીની મંડળીની આત્મિક જરૂરિયાતો જાણવી, ફિલિપીની મંડળીના લોકોની ઉન્નતિના માટે જીવવું, અને બાબત સંત પાઉલે એ વ્યક્ત કર્યો છે. તો જીવવું તે ખ્રિસ્ત એટલે પ્રભુની મંડળીની ખાતર એ જીવવાની વાત સંત પાઉલે કરી છે. હું તમને કેટલીક બાબતો હું રજૂઆત કરીશ, તમને કદાચ પસંદ પડે કે ના પડે, પણ હું તમને વાત વાસ્તવિક કહીશ. આ લાઈફ લીવડ ફોર અધર ઇઝ વર્થ લિવિંગ. બીજાઓના માટે જીવવું એ જ જીવન છે. બીજાઓના માટે જીવવું એ જ ખરું જીવન છે. આ દુનિયાની અંદર બધા જ માણસો પોતાના માટે જીવે છે. કેટલાક માણસો દાવો કરે છે કે મેં ખ્રિસ્ત માટે જીવે છે, મેં ખ્રિસ્ત માટે જીવે છે. એનો વાસ્તવિક પુરાવો કયો છે? એ વાસ્તવિક સાબિતી કઈ છે? મને કેવી રીતે ખબર પડે કે તમે ખ્રિસ્ત માટે જીવો છો? તો સંત પાઉલ કહે છે કે ખ્રિસ્ત માટે હું જીવ છું, આ પૃથ્વી પર જે જીવન જીવું છું એનું એક સાબિતી એ છે કે હું પેલી પેલી મંડળીની ખાતર જીવું છું. મારી ખુશી, મારી પ્રસન્નતા, મારો આનંદ ના માટે હું જીવતો નથી. અને એ સ્તરે આપણે જેમ જેમ વર્ષો આપણે જાય છે ને, 30 વર્ષના થયે, 40 વર્ષના થયે, 50 વર્ષના થયે, 60 વર્ષના થયે, એમ એમ એ ભાવના એ સ્તરની સ્તરે આપણે જવું જોઈએ. પણ ઊંધું થઈ ગયું છે બધું. જેમ જેમ મોટી ઉંમર થાય છે તેમ તેમ ખબર નહીં શું આપણે થઈ જાય છે, શું શાના માટે જીવે છે ખબર નથી. આપણે બધું કન્ફ્યુઝ થઈ ગયા છે, ગૂંચવણમાં છે. સંત પાઉલ કહે છે કે મારા માટે જીવવું એ ફિલિપીઓની મંડળીની ખાતરે જીવવાની વાત કરે છે, બીજાઓની ખાતર. અને સંત પાઉલના જીવનનો તમે અભ્યાસ કરો, બહુ ધ્યાનથી તમે અભ્યાસ કરશો તો તમને એ બાબત એ જાણવા મળશે. એટલું જ નહીં પણ 25મી કલમમાં કહે છે મારે જીવવું એ શું છે, મને એ ભરોસો હોવાથી હું જાણું છું કે હું રહેવાનો, અને તમારા વિશ્વાસની વૃદ્ધિ. બીજી બાબત સંત પાઉલ કહે છે મારે જીવવું તે ખ્રિસ્ત, એટલે મારા જીવનની અંદર જે તાલંતો છે, જે કૃપાદાનો જે છે, મારી તંદુરસ્તી જે છે, મારું જે જીવન છે એ સમગ્ર જીવનથી ફિલિપીની મંડળીના લોકોના આ વિશ્વાસની વૃદ્ધિના માટે છે. બહુ જ અદભુત બાબત છે. તેઓની આત્મિક પ્રગતિ થાય, તેઓ આત્મિક રીતે વૃદ્ધિ પામે, તેઓ પ્રભુમાં મજબૂત થાય, તેઓ પ્રભુને મન તેમનામાં ઉત્પન્ન થાય, તેઓના ચારિત્ર પ્રભુના જેવું થાય, તેમનામાં ખ્રિસ્તી પ્રતિમા ઉત્પન્ન થાય, તેઓ ખ્રિસ્તી જીવનની અંદર એ વિશ વધારે મજબૂત થાય, પરિપક્વ થાય, બાળકોનો માર્ગ છોડી દે અને તેઓ અહીં તે ભટકતા ન રહે, પણ તેઓ પરિપક્વ થઈને એમનામાં આત્મિક અને વિશ્વાસની અંદર વૃદ્ધિ પામે. સંત પાઉલ કહે છે કે મારા જીવનનો હેતુ ખ્રિસ્ત, મારે જીવવું તે ખ્રિસ્ત, એટલે ફિલિપીની મંડળીના લોકોની આત્મિક વૃદ્ધિ થાય તે માટે સંત પાઉલ જીવે છે. આજે જે લોકો અહીંયા વિશ્વાસીને તારણ પામેલા અને ઘણા વર્ષોના ખ્રિસ્તી ભાઈ બહેનો છે, તો હું તમને પડકાર આપું છું, શાના માટે જીવો છો? આ મંડળીના કેટલા બધા દીકરા દીકરીઓ છે, જુવાનો છે, એમની અથવા બીજાઓની આત્મિક વૃદ્ધિ થાય તે માટે તમે કેટલો સમય આપો છો? બોલાવો, જેના માટે હું જીવું છું તેના માટે હું સર્વસ્વ આપું છું. જેના માટે હું જીવું છું એના માટે હું સર્વસ્વ આપું છું. મારો શ્રેષ્ઠ સમય એના માટે આપીશ, મારી શ્રેષ્ઠ તંદુરસ્તી એના માટે આપીશ, મારું શ્રેષ્ઠ શક્તિ ને પ્રયત્નો ને નાણા ને બધું જ જેના માટે હું જીવું છું તેના માટે આપીશ. જો ખ્રિસ્ત માટે જીવું છું ને ખ્રિસ્ત મારું જીવન છે, તો મારું સર્વસ્વ એ બીજાઓની આત્મિક વૃદ્ધિ થાય એના માટે આપીશ. સંત પાઉલ કહે છે કે બીજાઓની આત્મિક ઉન્નતિ થાય, આ વિશ્વાસની વૃદ્ધિ થાય. ઘણી બધી વાર આપણી મંડળીઓની અંદર, ગુજરાતમાં ને અહીંયા પણ, આપણી મંડળીઓની અંદર લોકો વિશ્વાસનો ત્યાગ કરે છે, વિશ્વાસમાં પીછેહઠ કરે છે, વિશ્વાસમાં નબળા પડી જાય છે, અને કોઈને કઈ પડી નથી, કોઈને પડી નથી, કોઈને પડી નથી. બાળકને ને આગેવાનોને કોઈને પડી નહીં. વિશ્વાસનો ત્યાગ કરે, વિશ્વાસમાં વિશ્વાસને નબળો પડી જાય એમનો, વિશ્વાસને દોડ દોડવાનું ભૂલી જાય, ચૂકી જાય, અને આત્મિક ઉન્નતિ એમની ના થતી હોય, તો આપણને કોઈ પડી નથી. કારણ શું છે? કારણ કે આપણી માનસિકતા દ્રષ્ટિકોણમાં જીવ એ નથી આવ્યું કે મારે જીવવું તે ખ્રિસ્ત. જીવવું તે ખ્રિસ્ત એટલે સંત પાઉલ કહે છે કે તમારા વિશ્વાસની વૃદ્ધિ, અને જીવવું તે ખ્રિસ્ત ત્રીજી બાબત સંત પાઉલ કહે છે તમારા આનંદને સારો જીવું છું. તમારા આનંદને સારો, હું તમ સર્વની સાથે રહેવાની ઈચ્છા છે, મારા હૃદયની ઈચ્છા છે કે મારા આવવાથી, મારા જીવવાથી તમારો આનંદ વધી જાય. તમારી ખુશી વધી જાય, તમારું સુખ વધી જાય અને તમે આનંદિત થાઓ. એટલા માટે બીજાઓના આનંદના માટે જીવવું, તે જીવવું તે ખ્રિસ્તી. પોતાના આનંદના માટે તો દુનિયાના બધા જ માણસો જીવે છે. તમે બિલ ગેટ્સ થી મારીને, આ અંબાણી થી મારીને, દુનિયાના મહાન માણસો એ બધા પોતાના આનંદના માટે અને ખુશીના માટે જીવે છે. એ જીવન નથી, એ જીવન નથી. જીવન એ છે બીજાઓની ખુશી, બીજાઓનો આનંદ, બીજાઓના દુઃખ દૂર કરવા, એની ઉદાસીનતા દૂર કરવી, એના પ્રશ્નો, એના સમસ્યાઓ, એનું જેને જીવન ભારરૂપ લાગે છે, બોજારૂપ લાગે છે, જીવનથી થાકી ગયો છે, મારી જવાબદારી હશે કે એનું જીવનમાં એ દુઃખ દૂર થાય, એના આનંદને સારું. મારું જીવન બીજાઓના આનંદને સારું છે એ મારે જીવવું તે ખ્રિસ્ત સંત પાઉલ કહે છે. અને એ સંત પાઉલ સતત એની ચિંતા હતી કે મંડળીના લોકો આત્મિક રીતે એ વૃદ્ધિ પામે. અને એ સંત પાઉલે ઘણી બધી બાબતો એ વાત કરતા કરતા ઘણી એને મહત્વની વાત કરી કે ભાઈ આપણે જીવવું તે એ ખ્રિસ્ત અને મરવું તે લાભ છે. એ જયારે આપણે જીવનની અંદર અપનાવીએ છીએ ત્યારે છેવટે આપણે સ્વ કેન્દ્રિત જીવન જીવતા નથી, આપણે બીજાઓના કેન્દ્રિત જીવન જીવીએ છીએ. અને માટે વાળા આજનો મારો જે પ્રશ્ન છે તે શાના માટે જીવો છો, શાના માટે જીવો છો? જો તમે હજુ સુધી તમારા જીવનની અંદર એ મહત્વાકાંક્ષા ના રાખી મારે જીવું તે ખ્રિસ્ત, તો આજે દિવસ છે, કદાચ આવતીકાલે પુનરુત્થાનનો દિવસ છે, અને આ કદાચ 2008માં પ્રભુએ આ છેલ્લો સંદેશો તમને આપવા માટે મેં રજૂઆત પ્રાર્થના સાથે નક્કી કર્યું કે પ્રભુ મારે આ હૃદયની ઈચ્છા છે કે ફિલેડેલ્ફિયાની મંડળી, ગુજરાતી મંડળીના લોકો એમના હૃદયની અંદર એક તીવ્ર ઈચ્છા ઉત્પન્ન થાય કે જીવવું તે ખ્રિસ્ત. અત્યાર સુધી તમે જે કઈ જીવ્યા, જીવવું તે જે કઈ હતું, પણ આજથી તમારે એ પ્રશ્નનો જવાબ તમારે આપવાનો, મારે જીવવું તે ખ્રિસ્ત. જો જીવવું તે ખ્રિસ્ત છે તો મરવું લાભ છે, પણ જો જીવવું તે ખ્રિસ્ત નથી તો મરણ એ મારા માટે એ બહુ જ બહુ જ બહુ જ અફસોસની વાત છે, દુઃખની વાત છે. અને એ મેં અહીંયા કોઈ જગ્યાએ લખ્યું છે, અહીંયા મને યાદ આવ્યું કે મને નિષ્ફળ જીવન કોનો છે, તમે લખ્યું છે ફક્ત પોતાના માટે જે લોકો જીવે છે તેમને જીવનના અંતે અફસોસ થાય છે કે પોતે એમનું જીવન એ વ્યર્થ ગુમાવ્યું છે, એવો તેમને અહેસાસ મરણ પ્રસંગે થાય છે. અને મરણ પ્રસંગે તેઓ ઉદાસ, નિરાશ, હતાશ અને જીવનની અંદર કશું કરી નહીં એનો અફસોસ તેમને થાય છે. એટલા માટે જ્યારે તમે કેવળ પોતાના માટે જીવો છો ત્યારે તમને જણાવો કે તમારું જીવન એ નિષ્ફળ જીવન છે પવિત્ર શાસ્ત્રના આધારે. પણ જ્યારે અને આપણને અફસોસ થાય છે જ્યારે જીવનના અંતે, એ અફસોસ ઘણા લોકોને વ્યક્ત કર્યો છે. મેં વાંચ્યા છે, પુસ્તકો વાંચ્યા છે, અભ્યાસ કર્યો છે કે જેમણે અફસોસ વ્યક્ત કર્યો કે તેમણે પોતાના માટે જ આખું જીવન એમણે જીવ્યા. પણ જ્યારે આપણે ખ્રિસ્તના માટે જીવીએ છીએ ત્યારે આપણને છેવટે એ ફાયદો, લાભ, નુકસાહી અને કલ્યાણ થવાનું છે. તો પ્રશ્ન એ છે કે જો મને ફાયદો, કલ્યાણ અને હિતની વાત જો કોઈ કરતો હોય અને એમાં મારું જે હિત સમાયેલું હોય તો હું ડાયો માણસ એ જ કે એ માટે હું નિર્ણય કરીશ. મને ખબર છે કે અહીંયા નાણાં રોકવાથી, અહીંયા નાણાં રોકવાથી મને લાભ થવાનો છે, ફાયદો થવાનો છે, કલ્યાણ થવાનું છે, મને રિટર્ન્સ મળવાનું છે, તો હું ડાયો માણસ છું, મારા નાણાં એ જગ્યાએ રોકીશ કે જ્યાંથી મને લાભ મળશે. પણ એ બધું જાણ્યા છતાં ના રોકું તો પછી કોણ છું મને સમજ નહીં પડે. તો હું તમને કહું, તમને તમારા માટે એ છેવટની સ્થિતિ ત્યારે જ લાભકારક બનશે કે જ્યારે વર્તમાન જીવન, હયાતીનું જીવન, અત્યારનું જીવન એ ખ્રિસ્ત, એ જીવવું તે ખ્રિસ્ત. અને જીવવું તે ખ્રિસ્ત એટલે એક ફિલિપીની મંડળીની ખાતર જીવવું, બે ફિલિપીની મંડળીના લોકોની વિશ્વાસની વૃદ્ધિ થાય તે માટે જીવવું, ત્રણ અને લોકોના આનંદને સારું જીવવું. અને વાલાઓ કેટલા બધા દુઃખી માણસો છે, હું તમને કહું મંડળીઓની અંદર કેટલા ભંગીત માણસો છે, કેટલા પોતાના પ્રશ્નો કદી કોઈને કહી શકતા નથી, આંતરિક રીતે સંઘર્ષ કરે છે, દુઃખી છે, કોઈને વ્યક્ત કરી શકતા નથી, કોઈને સાંભળવાનો સમય નથી. પ્રભુ તમને જો કૃપા આપે તો તમે એવા માણસોના આનંદને સારું જીવવાના માટે આજે નક્કી કરો અને પ્રભુને કહો કે પ્રભુ મારા માટે જીવવું તે ખ્રિસ્ત છે. અને મરણના અંતે તમે કહી શકશો, મરણના અંતે આપણે પ્રમાણ ચોક્કસ કહીશું કે મરવું તે લાભ છે અને આપણું જીવન એ અર્થપૂર્ણ ઉપયોગી હેતુપૂર્વક નું બન્યું કે આપણે છેવટે એ ઈશ્વરના ઈરાદા અને હેતુઓ પરિપૂર્ણ કર્યા. અને આગળ જશો તો તમને બધી ઘણી બધી બાબતની સમજણ પડશે. જે સંત પૌલ કહે છે મારે જીવવું તે ખ્રિસ્ત, એટલે મિશનરી કાર્ય કરવું અને મંડળીઓ સ્થાપી, ઘણી બધી બાબત છે. એ બાબત અત્યારે કહેવા માંગુ. થોડીક ક્ષણો, 8 વાગે આવી, થોડીક ક્ષણો શાંત રહે, ઈશ્વરનો વાસ તમે સાંભળેલો. પ્રભુના જીવનમાં આપણે થોડા ગંભીર થઈએ, થોડા સિન્સિયર થઈએ, થોડા પ્રભુના જીવનમાં કબૂલાત કરીએ. અને મારે એક પ્રશ્ન તમારે આગળ ફરી વાત પૂછો છે, શું તમને હૃદયની અંદર ખાતરી છે સંત પાઉલે જે મહાન વાક્ય કહ્યું કે મારે મરવું તે લાભ છે, ફાયદો છે, હિત છે, ઉપયોગી છે, કારણ જીવવું તે ખ્રિસ્ત. શું તમે મરણનો વિચાર કરો છો દિવસે, દરરોજ, કોઈક સમય? આપણે જાણતા નથી મરણના સંદર્ભમાં, પણ એક બાબત આજે આપણે નક્કી કરવા માંગીએ છીએ, પ્રભુ મારે જીવવું તે ખ્રિસ્ત. બીજાઓના માટે, મંડળીના માટે, વિશ્વાસ કરનારાઓની વૃદ્ધિના માટે, લોકોના આનંદને સારું હું જીવવાનો નિર્ણય કરું છું. પ્રભુ તમારી સહાય કર, પ્રભુ તમારી મદદ કર, પ્રભુ તમારી મુલાકાત લે, પ્રભુ મારા નબળા ઈચ્છાઓને તું મજબૂત કર, પ્રભુ તું મને સામર્થ્ય આપ, પ્રભુ તું મને નિર્ણય લેવાની કૃપા આપ, પ્રભુ તું મને મારી પર દયા કર. પ્રભુ હા, પ્રભુ મારા હૃદયની અંદર એ તીવ્ર ઈચ્છા, મજબૂત ઈચ્છા પૂરી કર. પ્રભુ મુક્ત કે જ્યાં હું પ્રભુ એ મારે જીવવાની જે ઈચ્છા છે એ જીવવાની ઈચ્છામાં જીવવું એ મારી મહત્વાકાંક્ષા એ ખ્રિસ્ત. થોડીક ક્ષણો શાંત રહે અને બુદ્ધિપૂર્વકનો બલિદાન, તર્કબદ્ધ વિચારપૂર્વકનો સ્વાર્પણ કરવાના માટે હું આજે આહવાન આપવા માંગુ છું. દરેક વ્યક્તિ આંખો બંધ કરે, દરેક વ્યક્તિ શાંત રહે, પવિત્ર દેવની હાજરી આપણી મધ્ય છે. તમારા જીવનના જેટલા વર્ષો પૂરા થયા પ્રભુનો આભાર, પણ આજથી તમે નિર્ણય કરો. અત્યાર સુધી જો તમે પોતાના માટે જીવ્યા છો અને તમને જો અફસોસની લાગણી થાય છે, જીવન વ્યર્થ ગુમાવવાની લાગણી થાય છે, અને તમે મંડળીની ખાતર, બીજાઓની ખાતર જીવ્યા નથી, તો તમારા જીવનનો થોડો હિસ્સો એ બીજાઓના માટે તમે આપવાનો જે નિર્ણય કરો છો, તો તમને તક આપવા માંગીએ છીએ. થોડીક ક્ષણો દરેક વ્યક્તિ એ પ્રાર્થનામાં રહે. પ્રભુનું વચન તમે સાંભળ્યું છે, પ્રભુના વચનને આપણે પ્રત્યુત્તર આપવાનો છે, અને એટલાના માટે થોડીક ક્ષણો દરેક વ્યક્તિ એ શાંત રહે અને પ્રાર્થનામાં રહે, અને ત્યારબાદ આપણે આગળ વધીશું. દરેક વ્યક્તિ થોડો સમય શાંત રહે. પ્રભુ બીજાઓને ઉપદેશ કરતા પોતે ના પસંદ ના થાવ તેવું પ્રભુ એ માટે તું મારી પર કૃપા કર. અને જો પ્રભુ હું મારા માટે જીવ્યો હોય તો મને ક્ષમા કરવા, મને માફ કર. અને આ પૃથ્વી પર પ્રભુ તેમને અવસર આપ્યો છે, આહવાન આપ્યું, પ્રિવિલેજ આપ્યું, માન આપ્યું, તેડું આપ્યું, અને તેડાના કેન્દ્રમાં ખ્રિસ્ત એ અમારું જીવન. પ્રભુ એ વિચારો અને સમજ અમારા જીવનના હરેક પાસાઓની અંદર અમે સ્વીકારીએ, અમારા અંતઃકરણમાં એ ઠસાવીએ. અને જે પ્રભુ બાકીની દિવસો ને મહિનાઓ ને વર્ષો જે છે એમાં પ્રભુ અમે જીવવું તે ખ્રિસ્ત બનાવીએ. જો ત્યાં સુધી પ્રભુ અમારું જીવવું તે અન્ય બાબતો હોય તો અમને ક્ષમા કરવા, પણ આજે અમને તમારા વચન સાંભળ્યું છે અને અમને પ્રભુ તમારી આગળ પ્રસ્તાવ કરીએ છીએ અને તમારી આગળ માફી માંગીએ છીએ. અને પ્રભુ તમારા વચનની સર્વોપરિતા અને આધીનતાને સ્વીકારીએ છીએ. અને પ્રભુ મારી પ્રાર્થના છે કે અમને જીવતા અને પ્રભુ સમય આવે તો મરતા પણ શીખવો. તમારા નામને સર્વ મહિમા અને ગૌરવ આપીએ છીએ. અત્યારે તમારા હાથમાં મારી જાતને સોંપણી કરતા આ મંડળીને તમે આશીર્વાદિત કરો. સર્વને પ્રભુ આ વચનનો આશીર્વાદ આપો. આ ભાસ્તરી સાથે મારી પ્રાર્થના પ્રભુ ઈશ્વરની મારફતે માગીએ છીએ. મને સાંભળવાનો સ્વીકાર કરો. આમેન.